όλα εσά δότητα. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ મહોત્સવમાં આજે બીજો દિવસ એક જન્મ કલ્યાણક તરીકે આપણે એને ઉજવીએ છીએ. એ મહાવીર ભગવાનનો જન્મ તો ચૈત્ર સુદ તેરસના દિવસે કુંડલપુરમાં થયો હતો. તે કાળને ગૌણ કરીને જાણે આજે જન્મ થયો હોય એવી ભાવનાથી આપણે કરીએ છીએ. અને એમનો જન્મ થતાં એમનો સૌધર્મનું સિંહાસન પણ ડોલી ઉઠે છે. સૌધર્મને એક વિચાર આવે છે કે એવો કોણ પુણશાળી છે કે મારા સિંહાસનને પણ ડોલાવી શકે, અને ઉપયોગ મૂકે છે તો શું દેખાય છે કે બાળ તીર્થંકરનો જન્મ. એને એ તીર્થંકરનો જન્મ થતા એની સામે શું થાય છે, ઈર્ષા આવે છે કે ભક્તિ જાગે છે. સામાન્યપણે શું થતું હોય છે, આપણી જેવો જાણે કોઈ જેને કહે ને પ્રતિસ્પર્ધી, એ થતા આપણને એના પ્રત્યે ઈર્ષા, દ્વેષ ભાવ અને આશરો થાય છે. અરે બાળ તીર્થંકરનો જન્મ એ કેટલા જીવોના જન્મ મરણના દુઃખનો એ નાશક થવાનો. મોક્ષ માર્ગની અપેક્ષાએ વિચાર કરીએ, ગોળસ્થાનની અપેક્ષાએ, તો બાળ તીર્થંકર જ્યારે જન્મે છે ત્યારે પણ કેટલામું ગુણસ્થાન હોય છે, ચોથું. સૌધર્મ ઇન્દ્રનું પણ ગુણસ્થાન કેટલામું છે, ચોથું. બંને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. બંને ત્રણ જ્ઞાન મતિ શ્રુત ને અવધિ, અને છતાં પણ એ સૌધર્મ ઇન્દ્ર ત્યાં ને ત્યાં સાત ડગલા ચાલીને વંદન કરે છે. હજી પ્રત્યક્ષપણે તો પહોંચ્યો પણ નથી મધ્ય લોકમાં, ત્યાં ને ત્યાં ક્યારેક એક વાત આવે છે, એક ઉપકારીના ઉપકારની ભાવના કેવી હોઈ શકે, ને તો એમ થાય અમે બે તો કેવા છે, એક સમાન ભૂમિકાના છીએ, અને દર્શન કરવા હશે તો હું તો જઈશ ત્યારે કરીશ. ક્યારે પણ એ ભાવ આપણને જાગે છે કે અહીંયા પરોક્ષપણે એવી ભાવના કરી શકીએ કુંડલપુરમાં, એ મહાવીર ભગવાનનું જન્મસ્થાન. દીપાવલીનો દિવસ આવે, પાવાપુરીને પણ આપણે પરોક્ષપણે વંદન કરીએ. જીવનમાં એક ભક્તિ ભાવના શું હોય, અંતરની એ ભાવનાની ધારા હશે તો આ વાત સમજાય એવી છે. સાંજના આપણે શિખરજીની યાત્રાની વાત લઈએ છીએ, ખરેખર સમેત શિખરમાં કેટલા પરમાત્મા છે, સાક્ષાત કેટલા પરમાત્મા, સાક્ષાત કેટલા છે, એક કઈ નથી. ત્યાં શું છે, એમની સ્થાપના એ પણ કેવી છે, ચરણ કમળની. ત્યાં પ્રત્યક્ષ થશે કે પરોક્ષ થશે, અહીંયા આપણે વિચાર કરીએ, સિમંદર ભગવાનની પ્રતિમા, શાંતિનાથ, મહાવીર ભગવાન, સૂર્યકીર્તિનાથ બધાની છે, શું છે, એ પ્રત્યક્ષપણું છે, પરોક્ષપણું છે. તો પરોક્ષપણામાં તો શું ભક્તિ, અમે તો પ્રત્યક્ષ મળે તો કરશું. જીવનમાં એ ફરીથી જેને જેની મહિમા જાગે છે તો પરોક્ષપણામાં પણ પ્રત્યક્ષપણાની ભક્તિ જાગે છે. જીવનમાં એવી એક ભાવના તો અહીંયા એ મહાવીર ભગવાનના નિર્વાણ મહોત્સવ નિમિત્તે એમનો જન્મ જ્યાં થાય ત્રણેય લોકમાં ક્ષણભર માટે શું થાય, આનંદ છવાય. અને સોદર્મ ઇન્દ્ર ને ખબર પડે છે, ઉપયોગ મૂકે છે, તો તરત જ એ ત્યાં વંદન કરે છે અને ત્યાંથી અને ત્યાં સ્વર્ગમાં પણ બધે વાજા ને એવું વાગવા માંડે છે, ઉપયોગ મૂકીને જોવે છે અને બધા જ દેવોને સાથે લઈને એમાં કોઈ દેવ એરાવત હાથીનું રૂપ લે છે, આવે છે, ત્રણ વાર તો નગરને પ્રદક્ષિણા આપે છે. જો હજી તો હજી બાળ તીર્થંકરનો જન્મ થયો છે અને છતાં એ નગરની એને એવી છે કે જ્યાં આવી નગરી એ ધન્ય છે કે જ્યાં આવા તીર્થંકરનો જન્મ થયો. એ આવે છે, માતા પિતા હોય છે એની પાસે જાય છે, સચીને કહે છે એ બાળ તીર્થંકરને ગોદમાં લઈને આવે છે, હજાર નેત્રથી જોવે છે. આ બધું આપણે હમણાં જોયું છે, પણ આ બધી શું જોયું આપણે? શું જોયું? એક એનું નાટ્ય રૂપ જોયું, બાહ્યની ક્રિયા જોઈ. અંદરની ભાવના તો પોતે કરવી પડશે, બહારમાં શું દેખાડી શકાય? એક બાહ્ય એનો ક્રિયા દેખાવ કરી શકાય, પરિણામ કોને કરવા પડશે? આપણે પોતાએ કરવા પડશે કે એ બાળ તીર્થંકરને જ્યાં બાહ્ય રૂપ પણ હજાર નેત્રથી જોવે તો પણ એને સંતોષ ન થાય તો અંદરનું શું હશે? હે બુદ્ધિએ આવેલા પુણ્યનું આવું જો કાર્ય છે તો ઉપાદેય બુદ્ધિથી જેનો આશ્રય લીધો છે તત્વ કેવું હશે? એની એ સાધના કેવી હશે? સાધના ને સાધનાનો વિષય જે ઉપાદેય રૂપ છે એ કેવો હશે? આ તો એક હે બુદ્ધિના વિકલ્પનું જેમ આજે આવ્યું ને કે જ્યાં ઊંચી જાતના અનાજ પાકે તો સાથે ઘાસ તો સેજે હોય જ છે. શેના ઉપર દ્રષ્ટાંત લીધું? કે કોઈને સ્વર્ગના સુખની પુણ્યની હોય તો કે ભાઈ જેને મોક્ષની સાધનાનો પુરુષાર્થ છે તો આવા પુણ્ય તો સેજે મળી જાય, એને પુણ્યથી સ્વર્ગમાં મેળવવાની તૃષ્ણા ન હોય, કારણ કે તો પુણ્ય એવા સેજે હોય જ છે. સો મણ વજન જે ઉચકીને સો કોષ ચાલે એને અડધો મણ ઉચકીને અડધો કોષ જવામાં શું હોય? એ વાત એના માટે શું કરે? અને છેલ્લે તો બધે ક્યાં સુધીની વાત કરી? એ પુણ્યની વાત કરી અને અંતે શું કીધું? એ બધા કેવા છે? વાસના જન્ય છે, આકુળતાના ઉત્પન્ન કરનારા છે. સુંદર એ વાત છે. અહીંયા તો મહાવીર પરમાત્માનો અને ખરેખર તો ભગવાનનો જન્મ નથી, તો બાળ તીર્થંકર. અને બાળ તીર્થંકર એટલે શું? એ તો શરીરનો સંયોગ થયો છે, બાકી કોઈનો જન્મ નથી અને કોઈનું મરણ નથી, રૂપાંતર થાય છે. તો એમનો કુંડલપુર એ વૈશાલી ગામ, એને કુંડલપુર કહેવાય. અને એમનું ચિહ્ન શું હતું? સિંહ. શરીરમાં એમના મુખ્ય ચિહ્નમાં સિંહ હતું. એમનો વર્ણ કેવો હતો? સુવર્ણ વર્ણ હતો. પિતાનું નામ સિદ્ધાર્થ રાજા, માતાનું નામ તિસલા દેવી હતું. અને એ બધી બહેનો હતી, ચંદના, સતી, તિસલા અને એજી ત્રીજું કોણ? ચેલનારાણી. એ ત્રણેય શું છે? બહેનો હતી. અને એમાં નાથ વંશ એમનો હતો. આપણે પૂર્વ ભવની એમની વાત એ કરી હતી. અને એમનું પછી 72 વર્ષનું આયુષ હતું, 7 હાથ એમની ઊંચાઈ હતી. અને એમણે 30 વર્ષ સુધી સે માર્યા? રાજપાટને કુમાર વયમાં રહ્યા. રાજા થયા હોય તે છે, આ 30 વર્ષ સુધી કુમાર વયમાં. અને પછી દીક્ષા છે એની વાત એ પછી આવશે. કે બાળ છેલ્લા ત્રણેય તીર્થંકર નેમિનાથ, પાર્શનાથ અને મહાવીર, એ બધા કેવા? અલ્પ આયુષ. અને અલ્પ આયુષમાં સાધનાની ઉગ્રતા કરવા માટે સેજે આવો યોગ. મનુષ્ય પર્યાયમાં એ સંજ્ઞા બહુ ઉત્કૃષ્ટપણે હોય છે. તો એમાં કાળ મારો જાય એની અપેક્ષા એ સહજપણે ત્રણેયને બાલ બ્રહ્મચારી એ પણ હતા. તેમનો જન્મ કલ્યાણ અને જન્મથી એમને શું હોય છે? 10 અતિશય હોય છે. એમનું શરીરનો લોહી હોય સફેદ રંગનું હોય છે. એમને પરસેવો ન હોય, આહાર હોય, પણ ક્યારથી? જન્મથી. કેવળ નામ થાય પછી તો બધાને હોય, આ તો જન્મથી જ એ પ્રકારના હોય છે. અને એ જન્મ કલ્યાણ પ્રસંગે ગુરુદેવસિંહે રાજકોટના પંચરાણ પ્રસંગે થોડું કહ્યું, તો એ આપણે લઈએ. તીર્થંકર દેવનો જન્મ સુધાત્માના ભાન સહિત જ હોય છે. તીર્થંકર જે જન્મ એ કેવું છે? આત્માનું. એ તો પૂર્વ ભવથી જ લઈને ચાલીને આવતા હોય છે. જેમ ભગવાનને અવધિ જ્ઞાન ક્યારે પ્રગટ થાય? બાળ તીર્થંકરને ગર્ભમાં આવે ત્યારે, જન્મ થાય લે ત્યારે. કે પ્રગટવાનો પ્રશ્ન નથી, લઈને આવે છે. કારણ કે પૂર્વભવ એમનો કયો હોય છે? દેવ પર્યંત. મુખ્યપણે કોઈ નરક હોય તો ત્યાં અવધિ જ્ઞાન તો હોય જ છે. તો એમનો જન્મ સુધાત્માના ભાન સહિત. ફરીથી એનો અર્થ શું? એની સાથે શું લિંક કરવી? પુણ્યનો ભંડાર છે પણ અંદરમાં ભાન છે તો એની અધિકતા નથી. પુણ્યનો ભંડાર છે એના તીર્થંકરના પુનકોના જેવો, જેમ આજ આવ્યું ને એના જેવો. એમ તીર્થંકરના પુન કેવા? એના જેવા. જેમ સ્વર્ગનું સુખ કેવું આવ્યું હતું ને એના જેવું. એને કોઈના મનુષ્ય પણ, કારણ કે મનુષ્યનું તો કેવું છે, વિઘ્ન વાળું ને આવ્યું ને ત્યાં કઈ એવો કોઈ વિઘ્ન ને, પણ છતાં એ તો અહીંયા એમ પુણ્ય એવું હોવા છતાં ભાન અંદરમાં વર્તે છે કે હું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહી છું. માટે સંયોગ છે પણ સંયોગની તૃષ્ણા નથી. ઉદય છે પણ એની અધિકતા નથી. આપણને તો નથી ઉદય, નથી પુણ્ય, ખાલી શું છે આપણી પાસે? તૃષ્ણા છે. શું છે? નથી એવા પુન, નથી એવા કોઈ ઉદય, ખાલી માત્ર શું છે? તૃષ્ણા છે. અરે સેજે જેને ભાન સહિત છે એને તૃષ્ણા નથી. અને આપણને આવી ભૂમિકામાં મળવાના જ નથી અને છતાંય તૃષ્ણા રહ્યા કરે છે. તો એ ભાન સહિત હોય છે. દેવ દેવી એમની સેવા કરતા હોય, રત્નોની વર્ષા કરતા હોય. ઇન્દ્ર આવીને જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવે, મેરુ પર્વત ઉપર લઈ જાય કેટલા કળશોથી? 1008. અને પાણી ક્યાંથી લાવે? જલ પાંચમો ક્ષીર સમુદ્ર ન્યાથી લાવે. અને ઘડા પણ કેટલા હોય? 8 યોજન લાંબા હોય, વચ્ચે 4 યોજન, મુખ આગળમાં 1 યોજન એવા હોય. અને છતાં પણ એમનું શરીરની મજબૂતાઈ કેવી હોય છે? વજ્ર જેવી. વ્રજ વૃષભ નારાજ સહનન એની હોય છે. તો એ અભે કરે છે. અને એમના વસ્ત્રો આભૂષણ ક્યાંથી આવે છે? સ્વર્ગમાંથી આવતા હોય છે. અરે જેના પુણ્ય આવા હોય છે એને બીજું શું હોય? અને છતાં પણ એની ક્યાંય અધિકતા એ બધાથી કેવા હોય છે? નિર્લેપપણે હોય છે. અને ત્યાં જ એમનું નામ આપવામાં આવે. અને ઓલું આવે છે ને, અંગૂઠે અમૃત વસે, એનો અર્થ શું હોય છે? કે ત્યારે ઇન્દ્ર એમના જમણા પગના અંગૂઠે અમૃતની સ્થાપના કરે. સામાન્ય હોય છે ને, બાળક નાનું શું હોય છે? અંગૂઠો ચુસ્તો હોય છે ને, ત્યાં હાથનો છે ઓલા પગનો, પણ એમને ત્યાં શું હોય છે? અમૃતની એ સ્થાપના. એ આ બધું શું છે? આશ્ચર્ય પામવું નહીં. જેની સ્વરૂપની સાધનાની હવે ઉત્કર્ષતા થવાની છે અને આ ભાવમાં જેને પૂર્ણ થવાનું છે એને સેજે એવા પુણ્ય આવે છે. સાધનાની મુખ્યતા છે કે પુણ્યની મુખ્યતા છે? સાધનાની મુખ્યતા જીવનમાં રાખવા જેવી. પુણ્ય તો સેજે એવા આવ્યા વગર રહેશે નહીં. આ બધો પુણ્યનો પ્રભાવ છે. શું છે? બહારમાં તો શું દેખાણ? પંચકલ્યાણકમાં શું છે? તપ કલ્યાણ કેવળ, એ તો જુદી વાત છે. પણ ગર્ભને જન્મમાં મુખ્યતા શેનું છે? એ બાયના પુણ્ય છે. પરંતુ મુખ્યતા એની નથી. આવું પુણ્ય કોને બંધાય? પુણ્ય છે પણ આવું પુન કોને બંધાશે? કે જેને આત્માનું ભાન હોય તેને આવા છે જે પુન બંધાય છે. પુણ્યની જેને ભાવના ન હોય એને જ આવું પુણ્ય બંધાય છે. અને જેને પુણ્યની સંયોગની તૃષ્ણા છે એને તો આવા પુણ્ય પણ બંધાતા નથી. જગતમાં ઉત્કૃષ્ટ તત્વ કોણ છે? આજે આવ્યું તો ગુરુદેવ શરૂઆત શેમાં લીધું, આત્મા એની વ્યાખ્યા શું લીધું. જગતમાં અન્યમાં આત્મા શબ્દ આવે છે એ આત્મા યથાર્થપણે નથી. સર્વજ્ઞ ભગવાને જે આત્માને જોયો અને વાણીમાં કહ્યો, કેવો કહ્યો આત્મા? કઈ ગાથા યાદ કરાવી હતી આપણને? 24મી, ઉપયોગ લક્ષણ હું આત્મા. અને આ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ આત્મા એ આનંદ સ્વભાવી છે. અને એટલા માટે ગુરુદેવ સરસ એક સ્ટેટ સિદ્ધાંત, જગતમાં ક્યાંય સુખ માનવા યોગ્ય નથી. જગતમાં ક્યાંય સુખ હોય તો ક્યાં છે? ક્યાં છે જગતમાં? જ્યાં સુખ છે તો ક્યાં છે? આત્મામાં નહીં, મારામાં છે. હજી આત્મા જ યાદ આવે, હજી મારા પણ એમાં. તો જગતમાં જે સુખ છે એ ક્યાં છે? એ મારામાં. બીજે જગત પોતાને છોડીને જગતમાં એક એક પ્રવચનમાંથી એક સિદ્ધાંત પણ જો આવો ખ્યાલ આવશે તો 24 કલાક સુખની આપણે શું કરીએ છે? શોધ કરીએ છે. સુખ મેળવવા પહેલા સુખની શોધ પૂરી કરવી પડશે. સુખને મેળવવા પહેલા શું બંધ થવું જોઈએ? સુખની શોધ. સુખ ક્યાં છે એટલું તો નિશ્ચિતપણે નક્કી કરવું જ પડશે. સુખ ક્યાં છે એ જ હજી જો ખબર નથી તો પ્રાપ્તિ તો ક્યાંથી થવાની છે? તો એ ગુરુદેવજીના પ્રવચનમાં હતું. તો ફરીથી અહીંયા કે જેને પુણ્યની ભાવના ન હોય એને જ આવા ઉત્કૃષ્ટ, કારણ કે ઉત્કૃષ્ટ તત્વ પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા છે. ઉત્કૃષ્ટ તત્વની સાધના છે તો પુણ્ય પણ એવા જ એને બંધાઈ જાય છે કે જે સામાન્ય જીવને એવા હોતા એ નથી. તો એને જોકે તીર્થંકર પ્રકૃતિ એનું બંધાવવું એ ધર્મનું ફળ નથી. ફરીથી કોને આ તીર્થંકર પ્રકૃતિ બંધાય? જે 63 સલાકા પુરુષોનું પદ છે એ કોને મળે? સાધક આત્માને છે. હવે એમાં ગુરુદેવ શું લે છે? એ જે મળે છે એ કોના પ્રતાપે મળે છે? સમ્યક દર્શનને કારણે, સાધનાને. સાધનાનું ફળ સંયોગ ન હો, સાધનાના ફળમાં પ્રકૃતિ બંધાય કે પ્રકૃતિ છૂટે? સાધનાનું ફળ શું છે? કર્મ બાંધવાનું કે કર્મથી છૂટવાનું છે? સાધનાથી સ્વભાવ મળે કે સંયોગ મળે? તો એ સાધક આત્માને જ, અંતરાત્માને જ એ પદો મળે છે. તો શેનું કારણ શું છે? એ તે ભૂમિકાના શુભરાગનું ફળ છે. અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવ તો એના માટે કયો શબ્દ વાપરે? એ અપરાધ છે. શું છે? પુણ્યથી બંધાય છે, સંયોગ મળી શું છે? એ નિર્દોષપણું નથી, એ અપરાધ કર્યો ત્યારે બંધાય. તો એ જે બંધન છે એ કોનું ફળ છે? સાધનાનું નહીં. સાધનામાં કચાશ રહી ગઈ અને તેથી શું ઉભો થયો? વિકલ્પ ઉભો થયો. અને વિકલ્પના ફળમાં એ બંધાવાનું થાય છે. પ્રકૃતિ અથવા કર્મ બંધાય એ ધર્માત્માની ભૂમિકામાં આત્મજ્ઞાન થયા પછી જ આવું બંધન થતું હોય છે. તો આજે અહીંયા ભગવાનના જન્મ કલ્યાણકનું દ્રશ્ય દેખાડ્યું એ તો ઉપચાર છે. એક સરસ વ્યાખ્યા ગુરુદેવજી લે, સાક્ષાત ભગવાનના કલ્યાણક તો કોઈ ભાગ્યશાળી જ જુએ છે. એ પુણ્ય જોઈએ, તીર્થંકરોના કલ્યાણકો જોવાનો અવસર એ પણ પુણ્યથી પ્રત્યક્ષપણે જોવા મળે. અરે પરોક્ષપણે પણ ભાવના થાય એ પણ એક ભાગશાળી પણ. ખરેખર તો જે ચૈતન્ય ભગવાનના ભાન સહિત પંચકલાણક જુએ છે એણે જ ભગવાનના પંચકલાણક સાક્ષાત જોયા એમ કહેવામાં આવે છે. કોણે જોયા ભગવાનના પંચકલાણક સાચા? કોણે જોયા? ચૈતન્ય ભગવાનના ભાન સહિત પોતાના ભગવાન આત્માનો જેને અનુભવ થયો અને એ સાથે જો જોવે છે તો સમજવું એ સાક્ષાત સાચી રીતે ભગવાનના કલ્યાણક જોવે છે. બીજા લોકોએ તો ભગવાનના શરીરને જ માત્ર જોયું છે. બીજા લોકો એટલે કોણ? આપણે ખરેખર તો શું છે, ભગવાનના પંચકલ્યાણકને જોયા. શું કોને જોયું છે? એમના શરીરને જોયું છે, કારણ કે એણે સાચા ભગવાનને તો જોયા જ નથી. ગુરુદેશી કે પંચકલ્યાણક મહોત્સવમાં પણ આત્માને સમજવાની જ મુખ્યતા છે. ઉત્સવ શેનો છે? પંચકલ્યાણક. મુખ્યતા કોની છે? ભગવાનના ગર્ભમાં આવે, જન્મ આવે, એ બધાની છે કે એમાં પણ આત્માની સમજણની જ મુખ્યતા છે? તો એ રીતે ગુરુદેશી પણ પંચકલ્યાણકના પ્રસંગે એ જયારે પ્રવચન હોય તેમાં મુખ્યતા શેની લેતા હોય છે? અધ્યાત્મ રીતે જ આખી વિષય એ લેતા હોય છે. આપણે ઈસ્ટ ઉપદેશના પ્રવચનમાં આપણે પહોંચીએ. આજે વિષય ચાલ્યો એ પછી લેશું. આપણે ચાલતો વિષય 15મું પાનો ઈસ્ટ ઉપદેશ, એમાં 15મું પાનો બીજી ગાથા ઉપર ફરીથી. પહેલી ગાથામાં શું કહ્યું? વિષય આપણે ચાલી ગયો. પહેલી ગાથામાં શું છે? પરમાત મંગલાચરણમાં કોને નમસ્કાર કર્યા? પરમા. કેવી રીતે કર્યા? ઓળખીને. શું ઓળખીને? કે એમને જે પરમાત્મ દશા થઈ એ કોનાથી થઈ? સ્વયં પોતાના પુરુષાર્થથી એ થઈ. એમ કરીને આખો કારણ, સાધનાનું કારણ કોણ છે? સ્વાધીનતા કે પરાધીનતા? પુરુષાર્થથી એ થયા. તો પછી બીજા શ્લોકમાં એ પ્રશ્ન આવ્યો, આવી રીતે જો પોતાથી જ મોક્ષ દશા પ્રગટ થઈ જશે તો આ વ્રતાદિ કરવા એ બધા કેવા થઈ જશે? નિર્થક થઈ જશે. તો એ વિષય છે, એ બીજા શ્લોકની અંદર એ ચાલે છે. તો એમાં પ્રશ્ન પૂછ્યો કે આવું જો તમે કહો છો પોતાથી જ થયું છે તો એનું કોઈ દ્રષ્ટાંત છે આપની પાસે? તમે સિદ્ધાંત દેખાડ્યો, નિયમ દેખાડ્યો, પણ એવું દ્રષ્ટાંત? તો દ્રષ્ટાંતમાં કોની વાત લીધી? સુવર્ણ પાષાણની વાત લીધી કે પથરો તો છે પણ પથરામાં સાથે શું છે? સોનું છે. તો તેનું નામ શું કહેવાય? સુવર્ણ પાષાણ. અને જેમાં સોનું જ ન હોય, ખાલી ધૂળ હોય, તો એનું નામ અંધ પાષાણ. તો દ્રષ્ટાંતમાં એ લીધું કે જેમ સુવર્ણ પાષાણ છે એને અગ્નિમાં નાખવામાં આવે તો શું થઈ જાય છે? એ ધૂળ રચકણ અશુદ્ધતાથી રહી શુદ્ધ સુવર્ણ થાય છે. એવી જ રીતે શું હોવી જોઈએ? શું હોવું જોઈએ? એ તો દ્રષ્ટાંત સિદ્ધાંતમાં પોતાની વર્તમાન પાત્રતા, યોગ્યતા આપણે લીધી હતી. બે પ્રકારને લીધા હતા. ક્યાં લીધા હતા? ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક. ત્રિકાળી ઉપાદાન તો દરેક જીવને છે, સદાય છે અને દરેક જીવને છે. આખું કાર્ય શરૂઆત શું થશે? પોતાના ક્ષણિક ઉપાદાન. ત્રિકાળીનો આશ્રય છે તો વર્તમાન ક્ષણિક ઉપાદાનમાં. અને એવું જ્યાં હોય છે તો બાયમાં સેજે એને અનુકૂળ એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સેજે મળી જાય છે. એ મળશે એટલે થશે એમ નહીં, પણ ક્ષણિક ઉપાદાન પ્રગટ થશે તો સેજે એવો યોગ થયા વગર રહેશે. અને એ બીજા ગાથામાં એ વિષય ચાલે છે. પોતે સ્વયં પુરુષાર્થ કરે છે, સાથે બાયમાં આવો સેજે યોગ બની જાય છે. તો એ વિષય ઉપર આપણે 15મા પાને આપણે પહોંચ્યા છીએ. એમાં આપણે પહેલું લીધું હતું ત્રીજી લાઈન, આત્મામાં જેની યોગ્ય ઉપાદાન શક્તિ, એનો અર્થ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, યોગ, સમય સમયની પ્રગટ થવાની પોતાની શુદ્ધતાની લાયકાત. આવી ગયું? કેવો શબ્દ વાપર્યો છે? સમય સમયની. ત્રિકાળી ઉપાદાન કેવું છે? સદાય છે. અને આ ક્ષણિક પર્યાયની કેવું છે? સમય સમયની. એ પોતાની શુદ્ધતાથી પૂર્ણ શુદ્ધતાને પામે છે. અને જો એનો ગુરુદેશ સરસ કર્યો એક પેરેગ્રાફ છોડીને, વૈસે હી એની ચોથી લાઈન, બીજા નિમિત્ત છે પણ ભાવ પોતાનો છે. મેળો શબ્દ શું લખ્યું છે? બીજા બધા કેવા છે? બીજા જે દ્રવ્ય હો, ક્ષેત્ર, કાળભાવ જે ચાર લીધા ને એ બધા કેવા છે? નિમિત્ત છે, પણ એ કાર્ય થાય છે ભાવ કોનો છે? એ પોતાનો ઉપાદાન પોતાનું અને બીજા એ નિમિત્ત હોય છે. તો આ રીતે એના પછી આગળ આપણે લઈએ, એમાં નીચેથી સાતમી આઠમી લાઈન છે, ઉત્તર નહીં એમ નહીં એમ જે શબ્દ છે ને એની એ પેરેગ્રાફની છેલ્લી બે લાઈન. નિમિત્તના ચાર બોલ, અહીંના ચાર છે ને, નિમિત્તના ક્યાં ચાર બોલ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જે બાયના દેખાય એ કોના છે? એ ભેદ કોના છે? નિમિત્તના એ ચાર બોલ છે. અને એનો ખુલા, ઉપાદાન હોય ત્યારે એવા ચાર નિમિત્ત હોય જ છે. બરોબર છે? આખો વજન શેના ઉપર જાય છે? અને આપણું વજન કોના ઉપર જાય છે? કેમ આવો ફરક કેમ પડ્યો? જ્ઞાનીનું વજન ઉપાદાન તરફ છે અને આપણું વજન નિમિત્ત ઉપર. સુકામ આવું સુકામ ફરક? બહિર્લક્ષમાં કોણ દેખાશે? નિમિત્ત જ. બહિર્લક્ષમાં નિમિત્તાધીન વૃત્તિ છે અને એટલા માટે એના ઉપર વજન જાય. જેની અંતર્મુખ દ્રષ્ટિ હશે તો એને ઉપાદાનનો સ્વીકાર થશે અને તો એની મુખ્યતા આવશે. હંમેશા બહિર્મુખ દ્રષ્ટિમાં નિમિત્તની જ મુખ્યતા રહ્યા કરે છે. તો એ ફરીથી, બાહ્ય યોગ હોય નિમિત્ત હોય ત્યારે કાર્ય થાય કે કાર્ય જયારે થાય ત્યારે સહેજે નિમિત્તનો યોગ હોય છે? અને એટલા માટે પ્રવચન સારમાં તો સોળમી ગાથામાં શું કયો શબ્દ વાપર્યો છે? સ્વયંભૂ શબ્દ શું છે? પ્રવચન સારની સોળમી ગાથા. અને એમાં તો લીધું છે, બાહ્ય સાધનોને ગોતવાની વ્યગ્રતા કરીશ નહીં. આપણે હંમેશા શું ગોતવા જઈએ છે? નહીં, બધી અનુકૂળતા હોય. આજે આવ્યું ને, બહુ આજે પ્રવચનમાં તો ખાસ લીધું છે, નિરોગતા હોય એ લાભદાયક નથી અને રોગ અવસ્થા હોય એ નુકસાનકારક. બધું લેતા હતા બોલ, શરીર લીધું, એમાં કુટુંબ પરિવાર છોકરાઓ જે લીધા ને, શત્રુ જેવા દીકરા હોય, બધા શબ્દો વાપરતા હતા ને, તે એ કેવા છે? હિતકારક છે કે નુકસાન કરનારા? લાભ કરનાર, શું કરનાર? કઈક તો હોય. દીકરો, સગો દીકરો શત્રુ જેવું વ્યવહાર કરે તો શું થાય? પૈસા ઉડાડે ને વધુ નુકસાન કરતો હોય, નુકસાન કરનાર છે, લાભ કરનાર છે? અને એક દીકરો સેવા કરતો હોય, ધ્યાન રાખતો હોય, બધું કેવું છે? બહુ જ આપણને સ્થૂળ વાત લાગતી હોય પણ ચોવીસ કલાક આપણો અભિપ્રાય ક્યાં પડ્યો છે વિચારવા જેવું છે. સાધનાનું પહેલું એક કાર્ય નક્કી કર્યું હોય, પહેલો જ યાદ શું આવશે? મને સંયોગની અનુકૂળતા છે કે નહીં? સંયોગની અનુકૂળ, ખરેખર તો સંયોગ અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં, એ જૂઠી મનકી. અને છતાં આખો એના ઉપર આપણને લક્ષ જાય છે. તો અહીંયા એ ખાસ કે ક્યારેય બાયના સાધનને ગોતવાની આકુળતા વ્યગ્રતા કરીશ નહીં. જો પ્રવચન સારની સોળ નંબરની ગાથામાં આટલું પોતે સિદ્ધાંત સિદ્ધ કર્યું, સ્વયમે છ કારકરૂપ થતો હોવાથી સ્વયમે આવિર્ભૂત થયો થકો સ્વયંભૂ કહેવાય છે. આટલું તો સિદ્ધ કર્યું. હવે કહીશ, નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી અને જેથી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ માટે ઇઝ ઇક્વલ ટુ સાધના માટે, સમ્યક દર્શન માટે, સામગ્રી એટલે બાહ્ય સાધનો શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. શું શબ્દ વાપરો છે? આપણી પાસે આપણું કાર્ય કરવાના છ છ કારક શું છે? હાજર છે. અને છતાં પણ આત્માની સાધના કાર્ય માટે બાહ્ય સાધનો શોધવાની આપણે શું કરીએ છીએ? વ્યગ્રતા, આકુલતા, એ કરીને કેવા થઈ જાય છે, પરતંત્ર થઈ જાય. ખરેખર તો કેવા થવું જોઈએ, સ્વતંત્ર સ્વાધીન થવું જોઈએ, અને એની બદલે બારમાં ગોતવા જતા શું થઈ જાય છે, એ પરાધીન થાય છે. તો એ અહીંયા કે ઉપાદાન હોય ત્યારે સેજે એવો યોગ બની, એ હશે એટલે કાર્ય થશે. જો બાહ્ય નિમિત્તે થતું હોત તો આપણને તો સાક્ષાત તીર્થંકરની દિવ્ય ધ્વનિ પણ કેટલી વાર સાંભળવા મળી, અનંત વાર મળી, કાર્ય કેમ ન થયું. તો એ વાત હોય જો એના લઈએ, એનો પેરેગ્રાફ 15માં પાને લાસ્ટ પેરેગ્રાફ. પોતાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામવાની લાયકાત હોય ત્યાં એવા બાહ્ય નિમિત્તો એને યોગ્ય નિમિત્ત હોય જ છે. પેલી શું કરવી છે, પોતાની પર્યાયમાં લાયકાત પ્રગટ કરવાની. તો બાહ્ય નિમિત્તો એવા સેજે એને મળે જો એમાંથી એક એક ગુરુદેવ ખુલાસો કરે. કેવળ જ્ઞાન કેવળ દર્શન ને પામવાની યોગ્યતા હોય તો સંગયણ એટલે બહારમાં મનુષ્યપણું, એમાં પણ કેવું હોય છે, વ્રજ વ્રસન નારાજ સહનન શરીરનું હોય છે ને મજબૂતાઈ, મનુષ્યપણું મનુષ્ય દેહ આદિ નિમિત્ત હોય જ છે. શું છે, પ્રાપ્ત થયે, શું પ્રાપ્ત થવાને હોય જ છે. છે શબ્દ ક્યારે, પોતાની અંદરની લાયકાત તો બાયમાં સેજે હોય છે, પ્રાપ્ત કરું કેમ નહીં એવું સેજે તો એ હોય જ છે. પણ ભાષા વ્યવહારે શું સમજાય છે, શે આગળ ભાષા વ્યવહારે શું સમજાય, એટલે કે એવું ભાષામાં આવે કે એને મનુષ્યપણું હતું, એનામાં પુરુષ પર્યાય હતી, સંગણન એને વ્રજ વ્રષભ નારાજ હતું, ગુરુની વાણી મળી, એવો ભાષાથી ઉપચાર. કથન પદ્ધતિ જુદી છે અને પ્રણમન પદ્ધતિ જુદી છે. કથન પદ્ધતિમાં શેનાથી વાત આવશે, સાપેક્ષતાથી વાત આવશે, પણ પ્રણમન નિરપેક્ષપણે થશે. ઉપદેશ પદ્ધતિમાં, ખાસ તો વ્યવહારની ઉપદેશ પદ્ધતિમાં વાત શેનાથી આવશે, કે ગુરુ પાસેથી તું તત્વ સમજશે. ગુરુ ન હોય, દેવ ન હોય તો જીનવાણીનો તને આધાર છે, એનાથી તું તત્વ સમજશે. તત્વ સમજીને એનું તું ચિંતન કરજે. શેનો ચાલે છે, ધારણા જ્ઞાન, ચિંતનમાં વિકલ્પ આવ્યો, કથન પદ્ધતિ તો ત્યાંથી ચાલશે. પણ પ્રણમન ક્યારે કે ક્યારે થવાનું છે, નિરપેક્ષપણે સ્વાધીનપણે પ્રણમન થવાનું. કથન પદ્ધતિમાં સાપેક્ષ છે, પ્રણમનમાં નિરપેક્ષપણું. પણ કથન પદ્ધતિ સાંભળીને આપણે શું થઈ જઈએ છે, એમાં જ અટવાઈ જઈએ છે. સ્વાધીનપણાનો પુરુષાર્થ કરવાનો પ્રયત્ન ક્યારેય કરતા નથી. તે ગુરુદેશી કે ભાષા વ્યવહારથી તો શું સમજાવે. તો એ રીતે સંયોગ ઉપર ગુરુદેશી ત્રણ પ્રકાર આપણને કે, સંયોગના કેટલા પ્રકાર કીધા હતા, ત્રણ પ્રકારના. પર્યાયને પણ એમાં શું કીધું, પર્યાય પણ એક સંયોગ છે. એ વાત આવશે જો નીચેથી છે, 15માં પાને નીચેથી બીજે. પર્યાય એ સંયોગ છે ને, કારણ કે શું છે, સંયોગ શું શબ્દ, સંબંધ થવો. તો પર્યાય પણ શું છે, એક સમય માટે સંબંધ થાય, બીજા સમય શું છે, છૂટી જાય. જેમ સંયોગનું શું થાય છે, આવવું અને જવું, થવું અને છૂટવું. તો પર્યાય પણ આવે છે અને પર્યાય પણ, અરે એક સમયની પર્યાયને પણ સંયોગ વિયોગ કહીને એનું લક્ષ છોડાયું. એની જગ્યાએ તો આપણે હજી બાહ્યમાં જે જળ પૂતગલ આદિ સંયોગ છે એમાં પણ સંયોગ પણ માનતા નથી, એમાં એકત્વ પણ કરીએ. જેના પ્રત્યક્ષપણે ભિન્ન પ્રદેશ છે એનું પણ જો એકત્વ છૂટતું નથી, તો જેની પોતાના અસ્તિત્વમાં જે પર્યાય રૂપ છે એનું તો એકત્વ કેદી છૂટશે આપણને. તો પર્યાય પણ શું છે, એ સંયોગ છે. જો એમાં છે શબ્દ છે, દ્રવ્ય ગુણ તો ત્રિકાળી છે પણ પર્યાયનો એ સંયોગ છે. કારણ કે સંબંધ થયો ને, એટલો નવો સંબંધ થયો તો તેનું નામ પર્યાયને પણ શું કહેવાય, संयोग के नवो सबन अनादि जे पर्याय अनादि थी छे के समय समय ने समय समय अनादि थी नथी ने के बे अपेक्षाए जोवाय छे एक प्रवाह अपेक्षाए अने एक एक भिन्न रूपे प्रवाह अपेक्षाए जोए तो पर्याय क्या अर्थी छे पर्याय क्या अर्थी छे क्या अर्थी छे पहले थी छे के अनादि थी छे पहले के अनादि नहीं वस्तु नु स्वरूप जेवु छे के वस्तु जे द्रव्य गुण पर्यायमय अस्तित्व होय एमां अनादि थी शू वस्तु नु ज अस्तित्व केवु छे वस्तु कहो एक बहु विचार वस्तु आपणे ने द्रव्यनी व्याख्या शू शीखीए छे गुणोना समूहने तो वस्तु कहो अने एमां कोई वसेला गुण न होय तो वस्तु शू काम कहेवाय वस्तु छे पदार्थ छे द्रव्य छे अने एमां कई वसेलू रहेलू न होय तो एवू नथी तो वस्तु छे एमां कोण वसा छे गुणो वसा हवे बीजू गुणो वसेला होय अने एनू समय समय परमन न होय तो ए गुण शू छे तो द्रव्य गुण अने पर्याय तो पदार्थ नो शू छे अस्तित्व छे स्वरूप छे लक्षण छे तो ए पर्याय तो द्रव्य गुण तो त्रिकाळी छे अने पर्याय नो संयोग एक एक समय नवी अने एक एक समय नी नवी पर्याय अने द्रव्य गुण नो त्रिकाळी होवापणो ए शू सिद्ध करे छे अथवा आपणी साधना मां ए आपणने मददगार रूपे के शू केवी रीते करे छे हर समय ने पर्याय एम कहे छे के हर समय तारे अज्ञान टाळवानो अवसर छे एक एक समय पर्याय शू सूचवे छे के राग द्वेष टाळवा माटे केटला समय नी राह जोवे ओलो होय छे ने बस स्टेन्डे उभा छे एक बस वही गई हवे बीजी बस ने शू करवी पड़शे अमुक समय एम आपणे एक समय चूकी गया आत्मानु आराधन करवा हवे केटलो काळ सुधी राह जोवू पड़शे અને એટલા માટે આપણે નિરાત છે કે ગમે ત્યારે કરી શકાય છે ને એટલે નિરાત રાખી છે નિરાત રાખવામાં પ્રમાદ ને વશમાં અનંત કાળ ગયો છે હું પછી કરીશ હજી વાર છે જીવનમાં જરૂરિયાત લાગી નથી એટલે વાર છે એવો વિકલ્પ આવે છે જેને જરૂરિયાત લાગે એ કાળની રાહ જોવે તો પર્યાય એક એક સમયની એમ આપણા માટે છે મુંજાવું નહીં એક વાર મેં પ્રયત્ન કર્યો સફળ ન થયો બીજા સમયે થઈ શકે છે કેવી ભૂમિકામાં સાતમી નરક જેવી પ્રતિકૂળતાના યોગમાં અને બીજું અને એટલા માટે સમયની ના જ કે મને હજી ટાઈમ નથી આવ્યો ખરેખર તો બીજો સમય આવ્યો આપણો અવસર જ છે એક અને દ્રવ્ય ગુણ ત્રિકાળી છે એનાથી શું આપણને એક એક સિદ્ધાંત આપણને હેલ્પફુલ છે ને ઓલું તો પરીક્ષામાં નાપાસ થયા છ મહિને પાછી રીએપિયર થવું પડે ને એવું નથી એ તો પર્યાયનું અને દ્રવ્ય ગુણનું ત્રિકાળી પણ શું છે અરે ઈ પણ એ છે તારા માટે આશ્રયભૂત તત્વ હાજર છે જીન મંદિરમાં આવવું હશે તો એના પણ શું હોય છે ટાઈમિંગ તો હોય છે કે ને 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ હશે ગમે તે પ્રકારનું હશે અહીંયા ચૈતન્ય દેવના દર્શન કરવા છે ક્યારે આપણને આના જેવો સહેલો ને સરળ જયારે કરવું હોય ત્યારે કરી શકીએ છે અને આશ્રયભૂત નો આશ્રય લેવા માટે 24 કલાક ખુલ્લા છે એ આપણને એ દ્રવ્ય ગુણ ત્રિકાળ છે અને પર્યાયનો એ સંયોગ તો સંયોગ થયો તો એટલો નવો સંબંધ થયો તો તેનું નામ એ સંયોગ કહેવામાં આવે જો પાછળ છે પ્રવચન સારમાં 16મા પાને બહારના સંયોગ એ તો ઠીક એટલે બહારના જે પદાર્થ છે શરીર શું છે શેમાં આવે સંયોગમાં આવે કે સોમાં આવે આપણું શરીર સંયોગમાં આવે કે સોમાં આવે એ તો હવે છૂટી ગયા પછી આપણું નથી ને અત્યારના તો કોનું છે આપણું નથી અને છતાં 24 કલાક એની સેવામાં આપણે રહ્યા કરીએ છીએ नथी केवा छता पण ज्यां एकत्व ने ममत्व हसे त्यां एक समय पण भिन्नता नहीं थाय। एमा एकत्व ने ममत्व ये आपणे 24 कलाक एनी पाछळ दोड़ावशे। तो अहींया तो संयोग तो ठीक पर्याय नो संयोग छे। अने संयोग वियोग शब्द क्या छे के प्रवचन सा पर्याय नी प्राप्ति ते संयोग छे अने पूर्व पर्याय छूटे एनु नाम वियोग छे। छे बे लाइन छे ऊपर नीचे पर्याय नी प्राप्ति तो संयोग अने एनी नीचे पूर्व नी पर्याय नो वियोग। कोने कीधे छे गुरुदेव से संयोग वियोग एक समय नी पर्याय संयोग नी बारना नी वात नथी ए पण आवे छे ने जाए छे। अने एना पछीना पेरेग्राफ मां छेली त्रण लाइन नोती ई पर्याय जे वर्तमान मां प्रगट थई पहला शुं हती नोती अने थई माटे एनुं नाम शुं कहेवाय संयोग। संयोग संयोग संबंध योग ने योग एटले शुं जोड़ाण। तो ए शुं थयुं पर्याय नवी प्रगट थई उत्पाद थयो अने उत्पाद नी व्याख्या आवे छे ने उत्पाद कोने कहेवाय पर्याय नुं प्रगट थवुं नूतन नवी पर्याय नवी पर्याय नु उपजवु एनु नाम उत्पाद छे अने पूर्व पर्याय नो अभाव थवो छूटवो एनु नाम ये बे जुदी वात छे। एम अहींया पण पर्याय केवी हती पहला नोती अने हवे थई तो शुं थयुं संयोग संबंध थयो जोड़ाण थयुं तो ते संयोग छे। अने जे पूर्वनी हती तेनो व्यय थयो अभाव थयो तो तेनु नाम शुं कहेवाय। जो अटले सुधी हजी पहोंचवू पड़शे एक समयनी पर्याय ने पण संयोग वियोग कहीने एनु एकत्व छोड़ावे छे। एमा पोतानु सर्वता अस्तित्व ए मानवा जेवु ए नथी। तो आ रीते ए गुरुदेवजी वात करी। अने जो सरस एना पछीना पेरेग्राफमां एनी छेल्ली लाइन बे लाइन पूज्यपाद स्वामीना मुखमांथी निकळेली वाणी छे छे छेल्ली तण महामुनि संत दिगंबर मुनि हता। महा एकावतारी एकाद भव करीने शुं छे क्यां पहोंचवाना छे मुक्ति मुक्ति एमने हथळीमां केवळ ज्ञान पड़तुं। शुं छे केवो शब्द वापरो हथळीमां એટલે શું હથળીમાં કેવળના અરે સ્વરૂપમાં ઝૂલતા જાણે કેવળ જ્ઞાન લીધું કે લેશે એવું હતું। કેવળ જ્ઞાન એટલી નિકટતા જેમ હાથ હોય છે એ નિકટતામાં એમ જાણે હાથ વેદ ગુજરાતીમાં કહે છે ને હાથ વેદ એટલી નિકટતામાં એ જેમને કેવળ જ્ઞાન પડતું પંચમ કાળમાં ભવ થઈ ગયો એ ચારિત્રની પૂર્ણતા ન થઈ એટલે ભવ થઈ ગયો પણ બાકી કેવળ જ્ઞાનને કેવું છે જાણે લીધું કે લેશે એવી દશામાં એ જલતા હતા એમની મહિમા કરીને। હવે એના પછીનો પેરેગ્રાફ ભગવાન આત્મા જેમ સોનું સમયે સમયે પોતાના ઉપાદાન ટિકાળી શકતી તો છે પણ પર્યાયની યોગ્યતા ગુરુદેવજી વારંવાર કોને યાદ કરાવે છે કે ત્રિકાળી ઉપાદાન તો છે જ વર્તમાન પર્યાયની યોગ્યતા એ આપણે તૈયાર કરવાની એ પડી છે। અને દ્રષ્ટાંત નિયમસારનો એ જ પેરેગ્રાફમાં આપે છે મેરુ પર્વતની નીચે સોનું પડ્યું છે શું કામનું વ્યવહારને યોગ્ય નથી। વ્યવહારને યોગ્ય નથી એટલે એમાંથી કાઢીને વાપરી શકાય એવું નથી। સોનું તો છે પણ ત્યાંથી બહાર કાઢીને વપરાય જાય એવું એ શક્ય નથી। અને એ જો સરસ વ્યાખ્યા એ જ પેરેગ્રાફમાં જેની પર્યાયમાં પ્રગટ ન થાય એ ગુણ શું કામના શું છે જેમ બારમાં કે ખરે ટાઈમે મિત્ર મદદમાં ન આવે તો એ મિત્ર શું કામનો। એમ અહીંયા જે પર્યાયમાં જેનું શુદ્ધતા રૂપે પ્રણમન ન થાય એ ગુણ શું કામના। તો એ પેરે 16માં પાઇન છેલ્લી લાઈ પર્યાયમાં પ્રગટ ન થાય તો એ ગુણ શું કામના એ ગુણ જ ક્યાં છે ખરેખર એ ગુણ જ નથી। ગુણ જ નથી એટલે એના માટે તો છે જ નહીં ગુણ તો છે પણ જેમ કરોડપતિ હોય અને ભિખારીની જેમ રહે તો એ કરોડ શું કામના એ હોય કે ન હોય સરખા, પણ એમ જો આખી વાત કહીને શું કેવું છે, ત્રિકાળી ઉપાદાન છે પણ એનો તું સ્વીકાર કર, કારણ પરમાત્મા તો છે પણ તને કારણ પરમાત્માનો સ્વીકાર નથી એટલે કાર્ય નથી. ગુરદેવસિંહ ભાઈ એક પ્રશ્ન પૂછ્યો હતો ને ત્રિભુવનભાઈ વાર્યા કે આપ કારણ પરમાત્મા, કારણ પરમાત્મા કહો છો પણ કાર્ય તો શું? ગુરદેવસિંહ ઉત્તર આપ્યો કે કારણ તમારે કાર્ય જોવું છે પણ કારણ પરમાત્માનો સ્વીકાર કર્યો છે અને કારણ પરમાત્માનો સ્વીકાર કરે તો કાર્ય થયા વગર રહેતું નથી. એ વાત અહીંયા આપણને ગુરુદેવસિંહ કહે છે. એ જ 17મા પાને પહેલો પેરેગ્રાફ, જીવ ભી ચૈતન્ય સ્વરૂપ. જુઓ નીચે, રાગરૂપ, પરિણમન રૂપ, વિકાર રૂપ, અલ્પરૂપ હતો. નીચે, નીચે એટલે ક્યાં? એમાં પુસ્તકમાં નીચે ક્યાં? નીચે એટલે ક્યાં? નીચે એટલે ક્યાં? નીચેના ગુણસ્થાન, ભૂમિકામાં. જે કેવળનાની પૂર્ણ દશા થઈ એની પહેલાની નીચેની ભૂમિકામાં શું હતું? રાગરૂપ પરિણમન હતું, રાગ હતું, એનું પરિણમન હતું. એનો અર્થ કે વિકાર રૂપ હતું અને અલ્પજ્ઞ રૂપ. બે માં શું ફરક પાડ્યો હતો આપણે કાલ? વિકાર રૂપ અને અલ્પજ્ઞ રૂપ. શું ફિકાર પાડ્યો? શ્રદ્ધા ને ચારિત્ર ને આનંદ માં વિકાર રૂપે છે, દર્શન જ્ઞાન અને વીર્ય માં અલ્પ રૂપે છે. એની વાત લીધી. જેનો છે અલ્પ દર્શન, અલ્પ વીર્ય આવી ગયા. એમાં સાથે બીજા સમજે, અલ્પ એટલે થોડું, એટલે પાંચ ભાવમાં એનું નામ શું આવશે? ક્ષોભસમ ભાવ રૂપ. અહીંયા અલ્પ એટલે થોડું અને અહીંયા એનો અર્થ શું છે? અધુરું. એ રૂપે દર્શન અને વીર્ય અને રાગ દ્વેષ નું પરિણમન કેવું છે? વિકાર રૂપ નું છે. એમાં પૂર્ણપણે ઔદયિક ભાવ. તો એ ચૈતન્ય સ્વરૂપ આત્મા નહીં. બે નો નિષેધ કરાયો. કોનો નિષેધ? ચાહે સો વિપરીત પરિણમન હો, ચાહે સો અપૂર્ણ પરિણમન હો, એ મારું સ્વરૂપ નથી. હું તો કેવો છું? ઉપયોગ સ્વરૂપ છું, ચેતન સ્વરૂપ હું આત્મા છું. અને એમાં એક લાઈન છોડીને બે, પોતાના ઉપાદાન કારણથી થઈ ગયો છે. જો કાર્ય શેના કારણે થયું છે? પોતાના ઉપાદાન કારણથી. જે સમયે સમયે કાર્ય થાય છે એ શેનાથી? જો આ સ્ટોપ દેશની આખી શું છે? શરૂઆત જ છે. હજી બીજી ગાથા ઉપર આપણે આવ્યા છે ને, અને એમાંથી આખો વિષય કયો સમજાવે છે? હિતકારી ઉપદેશ કયો છે? ઉપાદાન નિમિત્તનું યથાર્થ સ્વરૂપ જાણવું. કારણ કે કાર્ય કોને કરવું છે? આપણે ઉપાદાને. અને એ ઉપાદાનનું સ્વરૂપ એ જાણવું પડશે. પણ ઉપાદાનને ઓળખતા નથી અને નિમિત્તમાં આખો આપણે અટવાય પડે. અને એટલા માટે આટલો ખુલાસો. આ એનું નામ ઈષ્ટ એટલે હિતકારી ઉપદેશ છે કે કાર્ય પોતાના ઉપાદાનથી થાય છે. પોતાના એ તે શબ્દ શું વાપરો છે? પોતાના ઉપાદાનથી કાર્ય થાય કે બીજાના ઉપાદાનથી થાય? આપણું કાર્ય, આપણે આપણું કાર્ય કરવું છે એ કોનાથી થશે? પોતાના ઉપાદાનથી કે બીજાના ઉપાદાનથી? બીજાના ઉપાદાનથી નહીં, બીજાના ઉપાદાનથી આપણું કાર્ય થાય કે ન થાય? થાય કે ન? ક્યારેક ક્યારેક લગભગ 99% પોતાના ઉપાદ અને 1% નહીં. અરે બીજાનું ઉપાદાન હોય જ નહીં. ઉપાદાન કેવું ને પાછું બીજું કેવું? ઉપાદાન હંમેશા શું હોય? બીજું હશે એ શું હશે? હશે તો એવો પણ નિયમ નથી. ઉપાદાન કહેતા જ શું આવી ગયું? પોતાનું જ હોય. ઉપાદાન બીજાનું ન હોય. ઉપાદાન સ્વનું અને બીજાનું હોય તો શું હશે? કદાચ નિમિત્ત પણ અથવા નહીં. તો અહીંયા પોતાના ઉપાદાન કારણથી થયો, નિમિત્ત છે. નિમિત્તની ના કોણે પાડી? જો કેટલો છે ખુલાસો? નિમિત્ત છે એની ના નથી. ના શેની છે? નિષેધ શેનો છે? निमित्तना कर्तापणानो कारणपणानो निमित्तनी उपस्थितिनो नहीं निमित्तनी हयातिनो ए तो कार्य थाय त्यारे एने अनुकूल निमित्त होय छे। निमित्तना होवापणानो निषेध नथी कर्तापणानो निषेध। तो निमित्त छे निमित्तनी ना कोण पर आ भेद ज्यां नहीं समझाय त्यां सुधी कंक ने कंक विपरीतता रियाज करवानी छे। ज्यां ज्यां साधक दशा में वितरागता रूप निश्चय पणमन छे तो ए भूमिका ने योग राग सुभराग नु व्यवहार पणमन साथे होय छे एनो सुमेळ छे एनो निषेध ए नथी। तो आ रीते निमित्त थी अने एमां प्रश्न पण निमित्त नी असर तो थाय के नहीं होय छे ने जेमां प्रश्न छे ने मुमुक्षु असर फसर केवी असर क्यां थाय अड़तू ज नथी। एक द्रव्य बीजा द्रव्य ने अड़े ज नहीं तो एनी असर पड़े एनो प्रभाव पड़े जुदू जुदू थाय छे के नहीं थाय के नहीं। निमित्त थी कार्य न थाय पण असर तो पड़े के नहीं। शांति थी निवृत्त क्षेत्र में गया हो तो अपना भाव ज बधा कहेवाय छे साहब अने एटला माटे तो यात्राए जईए छे कहीए छे जो कई फरक न पड़तो तो बधा कोलाहल वच्चे रहेवू जोईए फरक पड़े के नहीं। एक बाजु एम कहेवो के सत्संग करजे अने बीजी बाजु शुं कहेवू एनाथी कई कई नहीं असर पण न पड़े तो पछी करवू शुं अमारे। अधिक गुणीना संगमा रहेजे न शक्य होय तो समान गुणीना पण हीन गुणीना संगमा। अरे भाई ज्यां ज्यां जे जे योग्य छे तहां समझू ए तारी भूमिका ना विकल्प नी वात छे। बाकी पड़द्रव्य थी कांई आत्मा एवो पराधीन नथी के पड़द्रव्य नी एमां असर पड़े। पड़द्रव्य थी कांई थाय स्वतंत्र स्वाधीन ए आत्मा पदार्थ छो ए प्रकार ने। चलो पाछळ लईए 18मां पाने पहली लाइन दशामा मोक्षना कार्यनो उत्पन्न अने वर्तमान सम्यक दर्शनना चारित्र एवी कार्य उपादाननी शक्ति प्रगट थवानी लायका छे। तेनू नाम शुं छे कार्य उत्पादन समर्थ कहे छे। जो फरीथी शब्द शुं छे एनी संधि कार्य उत्पादन अने समर्थ। कार्य ने उत्पादन एटले प्रगट करवानो अने समर्थ एटले ताकत सामर्थ कोनामां छे के कार्य पोताना उपादानमां कार्य करवानी कार्य प्रगट करवानी शक्ति लायकात सामर्थ छे। कोई पण पर्याय थाय छे एनु सामर्थ एनु बळ कोनामां छे पोतानामां ज रहेलो छे बीजातीए थतुं नथी। हवे एनो एक पेरेग्राफ छोड़ी बीजो पेरेग्राफ द्रव्य क्षेत्र काल अने भाव शब्द छे ने एमा भाव पोतानो तो क्षेत्र पण असंख्य प्रदेश पोतानो द्रव्य पण पोते काल एटले पोतानी एक समयनी पर्याय आकोना आव्या पोताना लीधा उपादानना पोताना अने सामे तो निमित्तमां लियो तो एना द्रव्य क्षेत्र भाव निमित्तमां होय। आवी गया हूँ एक आत्मद्रव्य छु मारू क्षेत्र केटलू छे असंख्य प्रदेश मारी समय एक एक समय नी पर्याय मारो शू छे काल अने मारा गुणो ए मारो भाव आ मारा छे ने निमित्तना ए निमित्तमां छे। एज रीते आगळ लईए एना पछीनो पेरेग्राफ पोतानी योग्यता वाळो होय बहार क्षेत्र जेवो होय अंदर असंख्य प्रदेश क्षेत्र में पण एवी लायकात छे। जो फरीथी शुं वात लेवी छे अंदर में पोतानी जो लायकात हशे तो बार मां काळ पण एवो ज हशे अने मोक्ष जवानुं तो क्षेत्र पण मावी दे एवुं हशे। पोतानी अंदर में जो लायकात हशे तो बधे बार मां काळ पण एने अनुकूळ हशे क्षेत्र पण एने अनुकूळ। एटला माटे एना पछीनी लाइन में जो बहारना भावनुं निमित्त पण अनुकूळ छे आवो शब्द निमित्तनी व्याख्या निमित्त कोने कहेवाय कार्य समये जेना उपर अनुकूळ होवानो आरोप आवे आ एनुं नाम निमित्त। बहु सिम्पल आ समयसारमां पण ए वाचे छे निमित्त कोने कहेवाय અનુરૂપ, અને નિમિત્ત કોને કહેવાય? અનુકૂળ. જે જે કાર્ય થાય છે એને અનુકૂળ હોય તો તેનું નામ શું કહેવાય? નિમિત્ત. અને નૈમિત્તિક કોને કહેવાય? એને અનુરૂપ થાય એનું નામ નૈમિત્તિક અવસ્થા. એ રીતે પહેલું પ્રવચન થયું. હવે સામે બીજું પ્રવચનમાં 19મા પાને આપણે આવીએ. જો ગુરદેશી કેટલું માઇન્યુટલી ગુરદેશી સ્વાધ્યાય કરતા હશે. પેલા પ્રવચનમાં આપણે શું જોયું હતું? કોઈ યાદ કર્યું કે મૂળમાં મુખ્ય શબ્દ નથી, મૂળમાં કયો શબ્દ હતો? ઉત્કૃષ્ટ હતો. એક ધ્યાનમાં એમ અહીંયા પણ છે. જો 19મા પાને કાલ આદિ લબ્ધિ છે ને, ત્રીજી લાઈન 24મી મોક્ષ પાવડની ગાથા છે ને, જે અહીંયા આપણને દીધી એ જ ગાથા અષ્ટ પાવડમાં મોક્ષ પાવડની કઈ છે. હવે એમાં ગુરદેશે શું ફરક પાડ્યો? કાલ આદિ આ એક શબ્દ અહી વધારે પડ્યો છે. શું કેવું? જે પૂજ્યપાદ આચાર્ય દેવ નો ઇષ્ટોપદેશ છે એમાં કાલ શબ્દ નથી. કુંકુન આચાર્ય દેવ શું છે? કાલ શબ્દ લખ્યો છે. જો છે એમાં કાલાઈલ લબ્ધિ અપ્પા પરમ અપ્પો હયદિ છે. તો એમાં શું છે? જો એટલું પણ કે કાળ શબ્દ શેમાં છે? મોક્ષ પાવડમાં છે. અહીંયા ઇષ્ટોપદેશની ગાથામાં બસ આટલો ફરક છે. આ એક શબ્દ અહી વધારે ને પડ્યો છે. અને એ 85મા પણ જે ગઈકાલનું તેમાં છે. હવે બીજો પેરેગ્રાફ, સંયોગના ત્રણ પ્રકાર છે. છે મેળો સંયોગના કેટલા પ્રકાર? કે ત્રણ. હવે ક્યાં ક્યાં છે લઈએ. આત્મામાં પડરેનો સંયોગ એને પણ સંયોગ કે છે. આ નામ બીજું શું કહેવાય? આત્મામાં પડરેનો સંયોગ એનું બીજું નામ શું કહેવાય? એક ક્ષેત્ર આવગા સંબંધ એનું નામ સંયોગ. બીજા પદાર્થો એક ક્ષેત્ર આવે છે તો તેનું નામ શું કહેવાય? સંયોગ. એ તો બધાને ખબર છે એક સંયોગ. પછી બીજો કયો છે? આત્મામાં થતા પુણ્ય પાપના ભાવ એને પણ સંયોગી ભાવ કહેવામાં આવે. કોને કહેવાય છે? આવતા જતા હોય, આવે ને જાય તો પુણ્ય પાપના વિકારી ભાવ કેવા છે? એ અનિત્ય છે, ક્ષણભંગુર છે. એક ધારાએ અશુભ પણ ન રહે અને એક ધારાએ શુભ. બે કેવા હોય છે? અસંખ્ય સમય એનો બદલાયા વગર રહેતા નથી. તો એ આગંતુક કહેવાય. શબ્દ શું છે? ઘરના માણસ કોને કહેવાય? મહેમાન કોને કહેવાય? જે થોડા દિવસ આવે ને રહીને પાછા જાય એને શું કહેવાય? અને ઘરમાં હંમેશા રહે એનું નામ કે ના, ઘરમાં જે રહેતા હોય કાયમ એને આપણે મહેમાન કહીએ. તો એ કેવા છે? અતિથિ કે ને મહેમાન. તો કેવા છે? આગંતુક. આવ્યા છે એ પાછા. એમ જે કોઈ શુભ કે અશુભ ભાવ આવે છે એ બધા કેવા છે? આવીને જાય. માટે સંયોગી ભાવ પુણ્ય પાપ છે એને પણ સંયોગ કહેવાય છે. અને ત્રીજું, નિર્મળ પર્યાયનો એ સંબંધ થાય આ તેને પણ સંયોગ કહેવામાં. જેમાં ત્રણ શબ્દ છે, સંબંધ કહો, સંયોગ કહો કે સામગ્રી. તો કેવી ત્રણ લીધું? પરદ્રવ્ય તો છે જ, વિકારી ભાવ પણ સંયોગ, અને એક સમયની પર્યાય છે એ પણ સંયોગ ને વિયોગ. અને એટલા માટે બહુ જ વિચારવા જેવું છે. ભિન્નતામાં એકત્વ કરીશ નહીં અને અભેદપણામાં ભેદ કરીશ નહીં. શું કરીએ છીએ આપણે? ભૂલ શું કરીએ છીએ? ભિન્નપણામાં શું કરીએ છીએ? એકત્વ કરીએ છીએ. અને એકપણામાં અભેદપણામાં આપણે શું કરીએ? ભેદ કહીએ. તો આ સંયોગ અને સંયોગી ભાવ એ બધા તો એ નાશવાન પદાર્થો એ બધા છે. જો હવે એની 20મા પાને આ ત્રણ પ્રકારના સંયોગ કીધા એના ઉપર જ છે. 20મા પાને પહેલે પેરેગ્રાફની ત્રીજી લાઈન નીચેથી ત્રણ કેવા કીધા? સંયોગી પદાર્થ. પછી બીજા કેવા કીધા? સંયોગી ભાવ. અને ત્રીજું શું કીધું? એક સમયની નિર્મળ શુદ્ધ પર્યાય. ત્રણેયને સંયોગમાં. હવે એનું લે, સંયોગી ચીજ કાંઈ કારણ નથી. કાંઈ કારણ નથી એટલે ન સુખનું કારણ અને ન દુઃખનું કારણ. જે આજે ઘણો વિષય ચાલ્યો, આપણને ભાવતી ચીજ ખાવાની મળે એ આપણને હિતકારક છે કે અહિતકારક છે? ભાવતી ચીજ મળે, ભાવતી ચીજ મળે તો શું થાય? નહી, નરિશમેન્ટ ફૂડ મળે તો કેવું થાય? ચલો નરિશમેન્ટ વાળું, ફાઈબર વાળું બધું, ઘણા બધા ખબર નહીં ક્યાં ને ક્યાં મૂળ પાયામાં સાતા અસાતાના ઉદયની ખબર ન પડે, બહારથી અનુમાનથી એ ખાલી કરવા જાય છે. નિયમ હાથમાં નહીં આવે, લાઇકલી આવશે, પ્રોબેબિલિટી હાથમાં આવશે. નિયમ 100% નહીં આવે. 100% નિયમ તો શું છે? સાતા અસાતાના ઉદય છે, એ ત્યાં સુધી તો પહોંચી ન શકે. તો ફરીથી સંયોગી ચીજ કાંઈ કારણ નથી એટલે શું છે? હિતકારી કે એનામાં જેનું આપણને વેદન જ ન હોય એ હિતકારી કે અહિતકારી કેમ કહેવાય? પર પદાર્થનું કોઈ દી કોઈને પણ, જ્ઞાની હો કે અજ્ઞાની, વેદન તો છે જ નહીં, તો એ પ્રશ્ન જ નથી. તો સંયોગી ચીજ કઈ કારણ નથી. હવે સંયોગી ભાવ કોણ લીધા હતા? પુણ્ય પાપના ભાવ, એ કેવા છે? બંધનું કારણ છે. જો આ બધાની ઉપેક્ષા કરાવે છે, જે તને સુખ દુઃખનું કારણ નથી એને તો લક્ષ છોડી દે, જે તને બંધનું કારણ છે એનું પણ એકત્વ છોડી દે, અને ત્રીજું આ સંયોગ પર્યાય, સંયોગ પર્યાય કઈ લીધી અહીંયા? અશુદ્ધતા તો બીજામાં ગઈ, શુદ્ધ પર્યાય સંવન નિજાની હોય એ મોક્ષનું કારણ છે, પણ છે એક સમયની પર્યાય, એક સમયની શુદ્ધ પર્યાય, એ પણ એક સંયોગ વિયોગ છે. રાગ પણ સંયોગી ભાવ અને પર પદાર્થ તો છે જ. જો આ એક સિદ્ધાંત ગુરુદેવ 20મા પાને બીજો પેરેગ્રાફની લાસ્ટ લાઈન, એક સરસ સિદ્ધાંત. પોતે પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રયે શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ કરતો મુક્તિ પામે છે. કેટલા બોલ આવે આમાં? ચાર. ક્યાં ચાર આવે? પહેલું શું આવ્યું? પોતે. પોતે એટલે આપણે પોતે પુરુષાર્થ પ્રયત્ન કરો, કોઈનાથી મળવાનું નથી. ગુજરાતીમાં એને કહેવતમાં શું? આપ મોવા વિના ના. મારે તો મનુષ્યપણામાં રહેવું છે ને સ્વર્ગે જવું છે, કે ભાઈ તારે અહીંયા શું છે? આપ મોવા વિના એમ આ કાર્ય કોને કરવું પડશે? માટે પહેલો શબ્દ શું આવ્યો? પોતે. ચલો મારે કરવું છે. હવે મારે કોનો આશ્રય, કોનું અવલંબન, કોનો આધાર? ઇઝ ઇક્વલ ટુ ધ્યેય તત્વ શું છે? કોને કરવાનું છે? મારે. હવે કોના આશ્રય? એ શું કોણ આવ્યું? ધ્યેય તત્વ, કે પોતાનો શુદ્ધ સ્વભાવ એ ધ્યેય તત્વ છે. પોતાનો શુદ્ધ સ્વભાવ. હવે વિધિ કઈ, સાધન શું? આશ્રય તો આવ્યું, પણ હવે વિધિ. શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ કરતો, શુદ્ધ પર્યાય. પેલું શું આવ્યું? ત્રિકાળી ઉપાદાન. હવે શું આવ્યું? ક્ષણિક ઉપાદાન. પોતે કરવાનું છે ઉપાદાન, અને ઉપાદાનના બે પ્રકાર દેખાય. એક ત્રિકાળી ઉપાદાનનો આશ્રય, અને પ્રગટ થાય એક ક્ષણિક ઉપાદાન. શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ, પ્રગટતા. શુદ્ધ સ્વભાવ તો છે જ, શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ. તો હવે એનું શું આવશે? ફળ શું આવશે? મુક્તિને પામે છે. આ રીતે એક સિદ્ધાંતે આપણને એ વાત લીધી. હવે એના પછીનો પેરેગ્રાફમાં યોગ્ય ઉપાદાનની પર્યાયનો કાળ છે ને, એ કોની વાત આવી? ક્ષણિક ઉપાદાનની. અહીં ક્ષણિક પર્યાયની વાત લેવી છે, ધ્રુવની વાત લેવી. એનો અર્થ શું થયો? ત્રિકાળી ઉપાદાન તો અનાદિથી છે, એની અહીંયા મુખ્યતા કોની વાત લેવી છે? આશ્રય માટે ત્રિકાળી છે, પણ પ્રગટ કરવા માટે કોની છે? પોતાની ક્ષણિક વર્તમાન ક્ષણિક ઉપાદાનની એ વાત છે. અહીં ક્ષણિક પર્યાયની વાત લેવી છે, ત્રિકાળી નથી. અને એના માટેની પછીની વર્તમાનમાં ક્ષણિક નિર્મળ પર્યાય પરંતુ અગ્નિ આદિનું નિમિત્ત છે, તો સોનું પોતે 100 ટચનું થઈ જાય. જો દ્રષ્ટાંતમાં જ આટલો ખુલાસો છે. વર્તમાનમાં હવે કેવા રૂપે પરમે છે? ક્ષણિક નિર્મળ પર્યાય, ક્ષણિક ઉપાદાન પર્યાય છે. તો ક્ષણિક અને પરમમાં કોણ હોય? નિત્ય હોય કે ક્ષણિકપણું હોય? પણવું છે, પલટવું છે, બદલવું છે, તેમાં કોણ હોય? ક્ષણિકતા. તે પણમે છે તો આ બે આવી ગયું, પોતાનું ઉપાદાન અને સામે અગ્નિનું નિમિત્ત. તો એના ફળ રૂપે શું? સો ટચનું થઈ જાય છે. તો એ જ રીતે બારમા નિમિત્ત પોતાની નિર્મળ પર્યાયની સામગ્રીમાં આ કોણ આવ્યું? પોતાનું ક્ષણિક ઉપાદાન. હવે સામે નિમિત્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અનુકૂળ બાહ્ય નિમિત્ત વ્યવહારે હો છે. આવી ગયું ઉપાદાન પોતાનું અને બાહ્યમાં નિમિત્ત. આવું જ્યાં એક કારણ હોય ત્યાં બીજા કારણ હોય જ છે, ન હોય એમ છે નહીં. એક કારણ હોય એટલે શું? એક કારણ એટલે કોણ? પોતાનું ક્ષણિક ઉપાદાન જો તૈયાર થયું તો બીજા કારણ એટલે ત્યાં નિમિત્ત હોય જ છે, ન હોય એમ હોતું. અને એનાથી એક સિદ્ધ શું થાય? એનાથી શું સિદ્ધ થાય? ક્યારે પણ કાર્ય કોના કારણે થયું નહીં, નિમિત્તના અભાવમાં કે પોતાના ઉપાદાનની તૈયારીના અભાવમાં. પોતાનું ક્ષણિક ઉપાદાન ત્રિકાળીના આશ્રય પ્રગટ ન કર્યું એટલા માટે કાર્ય અટક્યું છે. કોઈ નિમિત્તનો અભાવ થયો, મને સમજાવનાર કોઈ ન મળ્યા, મને સાક્ષાત ભગવાન ન મળ્યા, મને જીનવાણી ન, એ કોઈના કારણે કાર્ય અટક્યું નથી. કાર્ય નથી થયું એ પોતાના ક્ષણિક ઉપાદાનને પોતે તૈયાર કર્યું. આ રીતે એ બે શ્લોકમાં આ વાત થઈ. હવે ત્રીજા શ્લોકમાં એ કહે છે કે આ રીતે જો તમે કહેશો તો બારમા વ્રતાદિન કઈ જરૂર જ નહીં પડે, પોતાથી બધું કામ થઈ જશે. તેવો શિષ્યનો જે એ વાત છે એ ત્રીજા શ્લોકમાં એનો ઉત્તર છે, એ આપણે એનો વિશેષ લઈશું.